ધર્મેશ્વર એવા તીર્થંકર આદિ મહાપુરુષો ધર્મ કહે છે. આ લક્ષણમાં પણ આત્માની વિશુદ્ધિની પ્રધાનતા છે. રાગ દ્વેષ રહિત આત્મ પરિણામ તે ધર્મ છે. એમાં પણ આત્મશુદ્ધિની મુખ્યતા છે. વસ્તુ સ્વભાવ ધર્મ કહેવાય છે. તે પણ રત્નત્રયાત્મક આત્મ પરિણામની શુદ્ધિ નિર્મળતા યુક્ત છે. આ પ્રકારે અનેક ગુણોથી યુક્ત એવો ધર્મ જીવને સંસારના દુઃખમાંથી મુક્ત કરી અલૌકિક તથા અનુપમ સુખમાં લઈ જાય છે. એટલે ધર્મથી જીવ અનેક સુખ પામે છે. અહીં શિષ્ય કહે છે કે પ્રથમ આપે એમ પ્રતિપાદન કર્યું છે કે શુદ્ધ ઉપયોગમાં સંયમ આદિ સર્વગુણ આવી જાય છે, અને અહીં આપ એમ કહો છો કે શુદ્ધ પરિણામ જ ધર્મ છે અને તેમાં સર્વગુણો સમાય છે, તો તે બંનેમાં શું વિશેષતા છે? સમાધાન: પ્રથમ કથનમાં શુદ્ધ ઉપયોગની મુખ્યતા છે અને અત્રે ધર્મ શબ્દની મુખ્યતા છે. આટલી વિશેષતા છે, બાકી તો બંને શબ્દો આત્મશુદ્ધિને બતાવનારા છે. શબ્દભેદ છે, અર્થભેદ નથી. બંને એક જ વસ્તુને કહેનારા છે. માટે શુદ્ધ ઉપયોગમાં પરિણતિ કર્તવ્ય છે, તેમજ ધર્મ છે. અહીંયા ધર્મની વ્યાખ્યા કહી છે કે રાગાદી રહિત આત્માનો પોતાનું જે શુદ્ધ ભાવ છે એ જ ધર્મ છે. એમ રાગ રહિત જે જીવ છે અને જે પોતાના આત્મશુદ્ધ ભાવમાં જ રહે છે તે જ ધર્મ છે. એમ માનીને તેને તમે ગ્રહણ કરો, એટલે આ ધર્મને તમે ગ્રહણ કરો. આત્મધર્મ ચાર ગતિના દુઃખમાં પડતા જીવોને ઉદ્ધારીને મોક્ષરૂપ આનંદધામમાં રાખે છે અને બિરાજમાન કરે છે. ધર્મ જ જીવને દુઃખથી બચાવી ઉત્તમ સુખમાં લઈ જનાર છે. પછી એક શિષ્યએ પ્રશ્ન કર્યો છે કે તમે પહેલાં એમ કહેલ કે શુદ્ધ ઉપયોગમાં સંયમ આદિ સર્વગુણ આવી જાય છે, અને અહીં આપ એમ કહો છો કે શુદ્ધ પરિણામ જ ધર્મ છે અને તેમાં સર્વગુણો સમાય છે, તો તેનું સમાધાન કરે છે કે જે પ્રથમ જે છે તેના કથનમાં શુદ્ધ ઉપયોગની મુખ્યતા છે, એકમાં શુદ્ધ ઉપયોગની મુખ્યતા છે અને અત્રે ધર્મ શબ્દની, એટલે આમાં ધર્મ શબ્દની મુખ્યતા છે. બાકી બંને શબ્દ તો આત્મશુદ્ધિને જ બતાવનારા છે. અર્થ શબ્દ ભેદ છે, અર્થ ભેદ નથી.
આત્માનો વિશુદ્ધ ભાવ જ મોક્ષ માર્ગ છે. ભાવ વિશુદ્ધ જ એક એ પંથ સિદ્ધિનો સાર. જે મુનિ તેમાંથી ચડે બને મુક્ત કયમ ધાર. એક શુદ્ધ ભાવ જ મુક્તિનો માર્ગ છે, તેથી જે મુનિ તે શુદ્ધ ભાવથી ચલાયમાન થાય છે તે કેવી રીતે મોક્ષને પામી શકે, અર્થાત ન જ પામી શકે. સમસ્ત શુભ અશુભ સંકલ્પ વિકલ્પોથી રહિત જીવોનો જે શુદ્ધ ભાવ છે તે જ નિશ્ચય રત્નત્રયરૂપ મોક્ષ માર્ગ છે. જો મુનિ તે ભાવથી પતિત થાય તો મોક્ષ પ્રાપ્તિ અસંભવિત બને છે. મોક્ષનો માર્ગ એક શુદ્ધ સ્વભાવ જ છે, માટે મોક્ષાર્થીએ નિરંતર તે શુદ્ધ ભાવને પામીને તેમાં રહેવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
શું વાત મૂકી? પંથ સિદ્ધિનો સાર, મુક્તિ માર્ગ માટે એનો સારરૂપ તત્વ કયું? ભાવ વિશુદ્ધિ. ગમે તેટલી પ્રકારની સાધનની શુદ્ધિ હશે પણ ભાવ નહીં હોય તો. એટલે એક શુદ્ધ ભાવ જ મુક્તિનો માર્ગ છે. ધર્મ છે એનું સ્વરૂપ જે આચારનું છે એ શું છે? શુદ્ધ સાધનો છે બધા, કે જે શુદ્ધ સાધનના અવલંબને જીવ પોતાના ભાવની શુદ્ધિ રાખી શકે છે. એ ધર્મના અનેકવિધ ક્રિયાઓ, અનુષ્ઠાનો, વિધિ વિધાનો આપ્યા છે શું? કે જેથી કરીને એના આધારે જીવ પોતાના ભાવની શુદ્ધિ કરે. એટલે ધર્મ અને ભાવ એ બે જુદા નથી, ધર્મમાં જ ભાવ વિશુદ્ધિ સમાઈ જાય છે. જો ભાવ વિશુદ્ધિ નથી તો એ જે ક્રિયાકાંડ છે એ ધર્મ નથી. એમાં 68 અને 69માં સમજાવે છે કે જે મુનિ જો એમાંથી ભાવ વિશુદ્ધિમાંથી ચલાયમાન થઈ જાય અને ક્રિયામાં રહે, ક્રિયામાં એ સ્થિર હોય પણ ભાવમાંથી ચલાયમાન થઈ જાય તો એની મુક્તિ કેવી રીતે થાય? એ મુનિપણાના વેશમાં હોય અને ભાવમાં ન હોય તો? એ વ્રતને ધારણ કરીને બેઠો છે, ક્રિયામાં છે, ભાવમાં નથી. તો અહીંયા સૂત્ર આપ્યું છે કે પંથ સિદ્ધિનો સાર છે એ ભાવની વિશુદ્ધિ છે. અને ભાવની વિશુદ્ધિ રહેવા માટે, રાખવા માટે આ બધા સાધનો છે. એ સાધનોના અવલંબનથી જીવ પોતે ભાવ વિશુદ્ધિમાં રહે છે. એટલે સમસ્ત શુભ અશુભ સંકલ્પ વિકલ્પથી રહિત જીવનો જે શુદ્ધ ભાવ છે તે જ નિશ્ચય રત્નત્રયરૂપ મોક્ષ માર્ગ છે. જો એ ભાવથી પતિત થઈ જાય તો એને મોક્ષની પ્રાપ્તિ અસંભવિત. કઈ વિશેષ ને તો ગાથા 70.
જ્યાં ફાવે ત્યાં ગમન કર, ફાવે તે કર જીવ, પણ જ્યાં સુધી મન શુદ્ધિ નહીં મળે ન મોક્ષ કદી. એ જીવ, જ્યાં તારી ઈચ્છા હોય તે દેશમાં તું જા, અને જે તને સારું લાગે તે તું કર, પણ જ્યાં સુધી ચીજ સુધી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે મોક્ષ પ્રાપ્તિ થવાની નથી. જ્યાં સુધી આ મન માન પૂજા સત્કાર લાભ તથા ભોગોની ઈચ્છારૂપ દુર્ધ્યનથી રંગાયેલું છે ત્યાં સુધીની ગમે તે ક્રિયા અથવા દેશાંતરવાસ મોક્ષ આપવાનો નથી. કામ ક્રોધાદિરૂપ ખોટા ધ્યાનથી જીવ ભોગ ભોગવ્યા વિના પણ અશુભ ગતિનો બંધ કરે છે. તેથી નિરંતર ચિત્ત શુદ્ધિ કરવી જોઈએ. કહ્યું છે કે સંસારની અભિલાષાઓથી આકુળ વ્યાકુળ થયેલો તથા ભોગોમાં આસક્ત આ જીવ ભોગોને ન ભોગવવા છતાં માત્ર દુષ્ટ ભાવથી અનેક પ્રકારના પાપ કર્મો બાંધે છે. ભાવની શુદ્ધિ જ કરવાની છે. ભાવ શુદ્ધિ ચિત્ત શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી કઈ મોક્ષ નહીં મળે, મોક્ષની પ્રાપ્તિ ન થવાની. ગમે ત્યાં જ્યાં ગમે તે તું કર, પણ તારી ચિત્ત શુદ્ધિ હોવી જોઈએ. જ્યાં સુધી માન સત્કાર પૂજા અને એવું બધું છે તો ત્યાં સુધી એને કઈ મોક્ષની પ્રાપ્તિ થઈ. ને ભોગોમાં આસક્તિ છે એને
એ બધા ભાવો કયા છે?
દુર્ધ્યાન, દુર્ભાવ છે,
દુર્ધ્યાન છે. સંન્યાસીને, સાધુને, મહાત્માને, મુનિને, ગુરુને જ્યાં સુધી માન પૂજા સત્કાર લાભ ભોગોની ઈચ્છા આ બધું જ્યાં સુધી ચિત્તમાં છે, બાહ્ય નહીં ચિત્તમાં. બાહ્ય તો એવો જ દેખાય, આપણને એમ થાય કે સાક્ષાત તીર્થંકર વિચરે છે, પણ અંદરની અંદર આ કલુષિતતા જો હોય લેશ માત્ર તો કે છે એ ત્યાં સુધીની ગમે તે ક્રિયા અથવા દેશાંતરવાસ, એ ગમે તે પ્રકારની બાહ્ય ક્રિયા કરે અથવા દેશાંતરવાસ એટલે એ ઘરમાંથી આશ્રમમાં જાય ને આશ્રમમાંથી અરણ્યમાં જાય, એ જે કંઈ કરવું એ કરે, પરંતુ એને મોક્ષ મળી શકે એમ નથી. કેમ કે આ બધા અને આ તો બધું કરે છે પણ કામ ક્રોધના જો ખોટા ભાવ કરે અને ભલે એનો ભોગ ન ભોગવે તો પણ એ કર્મબંધ કરે છે. કર્મબંધ શેનાથી થાય છે? ભાવથી, જીવની પરિણામ ધારાથી. એની પરિણામની ધારા શું છે? એક છે એની ક્રિયાની ધારા અને બીજી છે એની ભાવની ધારા. જગતના જીવોનું ધ્યાન ક્યાં હોય? ક્રિયાની ધારા. કેટલી ક્રિયા, કેટલી ક્રિયા, કેવું કરે છે, કેવું છોડ્યું, કેવું રાખ્યું, અનેક પ્રકારના એમાં અહોભાવ આહા વગેરે થયા કરે છે. બીજી છે ભાવની ધારા. ક્રિયાની ધારા બદલાવા છતાં ભાવની ધારા બદલાતી નથી. તો એને ગમે તે પ્રકારનો આવો ક્રિયા કે દેશાંતરવાસ, એ સ્થાન બદલે, વેશ બદલે, પરિવેશ બદલે, પણ તેથી કરીને એ કોઈ મોક્ષનું કારણ બની શકતું નથી. અને દુષ્ટ ભાવ હોય, ક્રોધ કામના ભાવ હોય, કામનો ભાવ છે અને ભોગવતો નથી અથવા ભોગવવાનો કોઈ અવકાશ નથી, તો પણ જીવ કયો બંધ કરે? ત્યારે અશુભનો કરે, પાપનો કરે ને, કે મુક્તિનો કરે? કેમ કે અંદર ભોગ ભોગવે છે કે નથી ભોગવતો એ સંજોગો ઉપર આધારિત છે, પરંતુ એની ભાવધારા કઈ છે? અશુભની, પાપની. એ ભાવધારામાં વ્યસ્ત છે, લીન છે, એમાં જ એનું ધ્યાન છે, તો એ દુર્ધ્યાન છે. એ શુક્લ ધ્યાન નથી અને ધર્મ ધ્યાન પણ. એ દુર્ધ્યાનમાં રહેલો જીવ એ કહે છે કે ભોગ ભોગવ્યા વિના પણ અશુભ ગતિનો બંધ, તો ત્યારે એને બંધ પડે તો કઈ દેવગતિનો બંધ પડે? કોઈ જીવની અંદર દુરાચારની, બળાત્કારની ભાવનાઓ હોય, સ્કોપનો હોય, અને એ વખતે એને કર્મનો બંધ પડે તો અશુભનો પડે કે શુભનો પડે? એટલે સંસારની અભિલાષાઓથી આકુળ વ્યાકુળ થયેલો ભોગમાં આસક્ત જીવ છે, આસક્તિ એ ચિત્તનું પરિણામ છે અને વિરક્તિ એ પણ ચિત્તનું પરિણામ છે. તો કર્મનો બંધ જે થાય છે જીવને, એ કર્મબંધનું કારણ ભાવ. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ. પહેલું કર્મ જે બંધાય છે તે ભાવ કર્મ બંધાય છે. જ્યારે જીવ શુદ્ધમાંથી અશુદ્ધ ભાવમાં ગયો એટલે ભાવ કર્મ થયું. શુદ્ધમાંથી અશુદ્ધમાં ગયો એટલે ભાવ કર્મ થયું. એ ભાવ કર્મ એનું શુભ છે કે એ પછી આવ્યું? જો શુભ હશે તો શુભનો બંધ પડશે અને અશુભ હશે તો અશુભનો બંધ પડશે. પણ બંધ એટલે એ ભાવ કર્મ થયું એ આશ્રવનું સ્વરૂપ છે. આશ્રવ એટલે જીવ પર પદાર્થ સાથે જોડાયો અને કર્મનું આવવું થયું. શુદ્ધમાં એ અવસ્થા બની શકે નહીં, કારણ કે એ સંસારના કોઈ ભોગની ન તો એને આસક્તિ છે, ન એને વિરક્તિ છે. મને આની વિરક્તિ છે એમ વારંવાર કીધા કરું તો શું અર્થ થયો એનો? એની સાથે મારું જોડાણ છે ને, જોડાણ કરું ને, એટલે જ્ઞાનીને ઈચ્છા સહિત કે ઈચ્છા રહિત કહી શકાય? એ કેવા હોય? સહજ. એટલે સંસારના ભોગોની આસક્તિ એ અશુભ ભાવ, સંસારના ભોગોની વિરક્તિ આવે કે આ મારે ન જોઈએ, આ મારે ન જોઈએ, એ પણ એક પ્રકારનો શુભ ભાવ છે. પણ હજી શુદ્ધ ભાવ કે આ હોય કે તે હોય, હું તો તેનાથી અલિપ્ત છું, ન્યારો છું, શુદ્ધ છું, ભિન્ન છું, અસંગ છું. આવી જાગૃતિ સતત રહ્યા કરે પોતાના સ્વરૂપ વિશેની, જીવ તત્વ વિશેની, પોતાની ચિત્ત શુદ્ધિ રહ્યા કરે, તો તે સમયે એ નથી શુભમાં કે નથી અશુભમાં. પરંતુ પોતાના સ્વરૂપનું શુદ્ધ ચિંતન એ કરે છે, અને સ્વરૂપના શુદ્ધ ચિંતનમાં વિકલ્પ રહેતો નથી. આને કહેવાય છે નિર્વિકલ્પ અવસ્થા. આ નિર્વિકલ્પતા સિદ્ધ થવી જોઈએ, સાધ્ય કરવી જોઈએ. એટલે અહીંયા કહે છે કે જીવ ભોગોને ન ભોગવવા છતાં માત્ર દુષ્ટ ભાવથી અનેક પ્રકારના પાપ કર્મોને બાંધે છે. જે સતત જે જીવ આર્ત ધ્યાનમાં છે, રૌદ્ર ધ્યાનમાં છે, એ શું કરે છે? પાપ કર્મ બાંધે છે. કેમ કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ એક પ્રકારનો દુષ્ટ ભાવ છે. ધર્મ ધ્યાનની અંદર એનો શુદ્ધ ભાવ છે. ધર્મ ધ્યાનમાં એનો શુદ્ધ ભાવ છે. તો એ પાપ કર્મને બાંધે છે. આગળ ગાથા 71.
શુભ તથા સદુપયોગને કહે છે, શુભ પરિણામે ધર્મ ને અશુભે થાય અધર્મ, એ બંનેથી રહિત જે શુદ્ધને બાંધે કર્મ. દાનાદિ શુભ પરિણામથી પુણ્યરૂપ વ્યવહાર ધર્મ મુખ્યપણે થાય છે. વિષય કસાય આદિ પરિણામથી અધર્મ પાપ થાય છે, અને આ બંને ભાવથી રહિત જે શુદ્ધ પરિણામ છે તેથી જીવ કર્મ બાંધતો નથી. જી સ્ફટિક પણ જેમ સ્ફટિક મણી લાલ પીડા આદિ પુષ્પ બાહ્ય ઉપાધિને લીધે લાલ પીડા આદિ રૂપે જણાય છે, તેમ આત્મા કર્મ ઉપાધિને લીધે શુભ અશુભ રૂપે પરિણમે છે, અને કર્મના અભાવમાં તે શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. મિથ્યાત્વ વિષય કસાય આદિ અવલંબનથી આત્મા પાપ બંધ કરે છે, અને પંચ પરમેશ્વરના ગુણોનું સ્મરણ કરવાથી, સ્તવન કરવાથી, દાન દેવાથી તથા પૂજા આદિ કરવાથી તે ઈચ્છા વગર પણ પુણ્ય બંધ કરે છે. તેમ સંસાર સ્થિતિને છેદના ઇતર પ્રકૃતિનો બંધ પણ બંધ શુભ ભાવથી થાય છે, પરંતુ શુદ્ધાત્માના અવલંબનથી શુદ્ધ ઉપયોગ વડે આત્મા કેવળ જ્ઞાનાદિ અનંત ગુણરૂપ મોક્ષને પામે છે. અત્યારે ત્રણેય ઉપયોગમાં એક શુદ્ધ ઉપયોગ જ ઉપાદેય છે એમ ભાવાર્થ છે. શુદ્ધ કે શુભ પરિણામે તમે શુભ ભાવથી ક્રિયા કરેલી છે એને ધર્મ કહ્યો છે, અને અશુભની અશુભ ભાવથી કરેલી ક્રિયાને અધર્મ કહ્યો છે. આ અધર્મ ને અધર્મ એટલે પાપ અને પુણ્યથી પર થવાનું છે અને શુદ્ધ ભાવમાં રહેવાનું છે. જે સ્ફટિક છે મૂર્તિ તો શુદ્ધ છે, પણ લાલ પીળા પદાર્થના સહયોગે તે કલરમય દેખાય છે. તેમ આત્મા શુદ્ધ છે, પણ કર્મના સહયોગે તે અશુદ્ધ દેખાય છે. પણ શુભ ભાવ કી શુદ્ધની અપેક્ષાએ શુભ ભાવ હે છે, પણ આગળ જતાં જેમ શુભ ભાવ એના તીર્થંકર ગોત્ર બંધાય છે, અને અંતે અશુદ્ધ ભાવમાં જે શુદ્ધ ભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અનંત ગુણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈને અને અનંત ગુણ પ્રાપ્ત કરી મોક્ષને પામે છે. એટલે ખરેખર તો શુદ્ધ ભાવ જ ઉપાદેય છે.
એટલે ત્રણ પ્રકારના ભાવ, શુભ અશુભ અને શુદ્ધ. ઉપાદેય ભાવ કયો? તો સર્વપ્રથમ જીવ પ્રાય કરીને અશુભ ભાવમાં હોય છે. જ્યાં સુધી એને સંસારના સુખો પ્રત્યેની, ઉદ્ગૌલિક સુખ પ્રત્યેની ઈચ્છા છે, આસક્તિ છે, મોહ છે, આ મોહ છે એ અશુભ ભાવને જન્મ આપે, ત્યાં સુધી એ અશુભ ભાવમાં છે. એમાંથી એ એના સારા જે કંઈ છે તત્વો એની સાથે જોડાય છે. પોતાના સુખને બદલે આત્મકલ્યાણ માટે થઈને એ સદગુરુનો પ્રેમ, શાસ્ત્રનો પ્રેમ, સત્સંગ, સ્વાધ્યાય, ધર્મના અનુષ્ઠાનો, અનેક પ્રકારની ક્રિયાઓ વિધિ વિધાનમાં એ પોતે પરોવાય છે, ત્યારે એ શુભ બંધ કરે છે. ભગવાનનું ચિંતન કરે ત્યારે કદાચ કોઈ પણ પ્રકારનો બંધ પડે તો કયો પડે? સુખનો જ પડે, સુગતિનો જ પડે. પરંતુ એ શુદ્ધાત્માનું જ્યારે અવલંબન લે ત્યારે એને કોઈ કર્મનો બંધ પડતો નથી. એ અવસ્થા એની શુદ્ધ ભાવમાં. માટે ઉપાદેય ભાવ કયો? શુદ્ધ. અને શુદ્ધ ભાવનું કેન્દ્ર શું? પોતાનું શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવું. તે આ એ ચિંતન જેટલું મગજમાં રહે અથવા તો સ્થિર રહે એના ઉપર, એના ઉપર એનો શુદ્ધ ભાવ એટલા પ્રમાણમાં થાય. એ સૂત્ર કૃપાળુ દેવ આપ્યું કે જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ. હવે આ સૂત્ર શબ્દોમાં તો આપણને ખ્યાલ છે પણ ભાવમાં પકડાતું નથી કે હું સર્વથી ભિન્ન છું, હું સર્વથી ભિન્ન છું. તો કોઈ પ્રત્યે મને રાગ પણ ન થવો જોઈએ અને દ્વેષ પણ ન થવો જોઈએ. તો અહીંયા દ્વેષ ન થવો જોઈએ માંડે, પણ રાગનું યાદ ન આવે એને. એટલે રાગનો પ્રકાર ઘણો સૂક્ષ્મ છે, એમાં મમત્વ, મોહ અને આસક્તિ એટલું બધું છેતરામણું છે કે બોલતો હોય તેને ખબર ન પડે કે પોતે પોતાના શરીર પ્રત્યે પણ મોહ કરે છે, રાગ કરે છે. આ મારો અભિપ્રાય છે, એ પણ એક રાગ છે ને. તો શુદ્ધ સ્વરૂપની અંદર તો એ કોઈ વાત નથી. સર્વથી ભિન્ન કીધા, તો સર્વથી ભિન્ન જળ ચેતન ભાવો જે કઈ છે, વિભાવો, સર્વ વિભાવોથી પણ હું ભિન્ન છું અને અસંગ છું. કોઈ પણ વસ્તુ મને સ્પર્શે નહીં, સ્ફટિક અસંગ છે ત્યાં સુધી બરોબર શુદ્ધ છે. પણ સેજ પુષ્પની છાયા કોઈ પદાર્થની છાયાના સંગમાં હોય તો સ્ફટિક ક્યારેય શુદ્ધ દેખાય નહીં. જેવો એનો સંગ એવો એનો રંગ, લાલ લીલા પીળા આ તે કંઈક દેખાય. કારણ શું? તો સમજી લઉં કે સ્ફટિકની આસપાસમાં કંઈક હોવું જોઈએ કે જેને કારણે એનામાં છાંય પડે છે, પડછાઈ પડે છે અને સ્ફટિક આપણને રંગબેરંગી લાગે છે. પણ એ સંગના કારણે છે. એમ આ જીવનની અંદર પોતાના આત્માના શુદ્ધ ભાવ એ તો અસંગ જ છે. જરૂર કોઈ સંસારનો સંગ અંદર ચોઈટો છે, પકડાતો નથી, પકડાતો નથી, છતાં છે. કારણ કે આ રંગની જાણી પડે છે ને, એ બતાવે છે કે કંઈક ને કંઈક સંગમાં છે. તો હું સર્વથી ભિન્ન છું અને અસંગ છું, મારું સ્વરૂપ અસંગ છે. આ વાત એની દ્રઢ થાય, એ સાધના જ્યારે પુષ્ટ થાય, પરિપક્વ થાય, સાચું ધ્યાન જ્યારે લાગે ત્યારે પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં એક મહિનો ધ્યાન કર્યું, બે મહિના ધ્યાન કર્યું, છ મહિના ધ્યાન કર્યું, એમ એને અસંગતાનું જોર વહેતું, એમ એને સર્વથી ભિન્નપણું ભાસતું, એ હવે અનુભવમાં આવ્યું. જો અનુભૂતિ ન આપે તો ધ્યાન શેનું? ધ્યાનનો મતલબ શું? ધ્યાનની ફલશ્રુતિ શું? અનુભવ. આ બધા યોગના આઠે આઠ અંગ એ આખરે આત્માનો અનુભવ પ્રાપ્ત કરવા માટેના સાધનો છે, અંગો છે બધા. પણ એ કરવા છતાં જો આ અનુભવ ન આવ્યો અને સાધનો થયા, બહુ સરસ કર્યા, હું પેલા બે કલાક ધ્યાન કરતો હતો, હવે ચાર કલાક કરું છું, પાછો જો જેવો છો એવો ને એવો, તો તારા ચાર કલાક કે ચોવીસ કલાક શું મતલબ? જ્ઞાનીઓ બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ બંધાવે છે કે શુદ્ધ સ્વરૂપનું ચિંતન કેટલી મિનિટ કેટલી ક્ષણ રહ્યું, એ કે એક ક્ષણ હોય તો પણ જ્ઞાની કે છે મોક્ષ સહજ. તથારૂપ યોગ પામીને એક પળ પણ જીવું અંતર્મુખ થાય તો તેને હમણાં જ સહજ મોક્ષ. સાધનમાં આપણે એટલા બધા અટવાયેલા છીએ કે મારું કયું સાધન મારા શુદ્ધ ભાવનું કારણ થાય એ પકડાતું નથી. અને સાધનમાં આ સારું છે, આ સારું છે, આને આ કહ્યું એટલે હું એ કરું, ઉલાએ આ બતાવ્યું એટલે હું કરું, દોડા દોડી છે નહીં સાધન. કારણ સારું કેવડાવું છે, ધાર્મિક કેવડાવું છે, હું બહુ આગળ પડતો છું, હું સારો મમુખ છું, હું સારો સાધક છું, અનેક પ્રકારના મનની અંદર આ બધી કલ્પનાઓ અહમજન્ય છે કે આત્મજન્ય છે? આત્મા તો મારે મારું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, કાંઈ ન કરું ને શુદ્ધ સ્વરૂપ થતું હોય તો એ સાધન મારા માટે બેસ્ટ છે. કે હું કંઈ નથી કરતો, માત્ર સ્વરૂપનું ચિંતન મારું સતત ચાલુ રહે છે, એને કહે છે નિધિ ધ્યાસન. નિધિ ધ્યાસન એટલે શું? અખંડ ચિંતવન. ગમે તે કામ કરતો હોય સંસારમાં છતાં ચિંતનની ધારામાં એ એકેય કામનો પડછાયો પણ પડતો નથી. એને કાંતા દ્રષ્ટિ, યશોવિજયજી મહારાજ છઠ્ઠી દ્રષ્ટિ, એ છઠ્ઠી દ્રષ્ટિ કાંતા દ્રષ્ટિ છે, તેરમા ગુણસ્થાનક સુધી જાય છે. મન મહિલાનું રે. અને એને આનંદ ઘનજીએ પદ રચ્યું, ગાયનું વાછરડું, ગાયને વાછરડું, પનિયારી અને પાણી, જુગારી અને જુગતા જુગાર, કામી અને કામ, બધું લખ્યું કે બધું કરે છે, પણ એનું ચિત્ત ક્યાં છે? એની જે વાસનાઓ છે, એની જે તૃષ્ણાઓ છે, આ વાસના જે છે એ એના શુદ્ધ સ્વરૂપમાં નથી. એટલે આનંદગંજીએ કહ્યું કે તરતમ જોગે રે, તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. અમે જેનો બોધ સાંભળીએ છીએ એ ક્યાંક ને ક્યાંક એને જેવો જેવો જોગ પ્રાપ્ત થયો છે એ જોગ અનુસારની વાસનાથી એ ખરડાયેલો છે. મોટો ગુરુ બની ગયો હોય તો એ ગુરુપણાના ભાવથી ખરડાયેલો છે. મોટો મહિમા એનો થયો હોય તો એ સિદ્ધિ પ્રસિદ્ધિના ભાવથી ખરડાયેલો છે. બહુ લોકો એની આગતા સ્વાગતા પૂજના કરતા હોય તો માન સત્કાર ને પૂજાના તૃષ્ણા વાસનાથી આવી સૂક્ષ્મ ખબર ન પડે એનાથી ખરડાયેલો છે. એનો બોધ અમને આધાર છે, માટે પ્રભુ તારું શુદ્ધ સ્વરૂપ અમને પકડાતું નથી. પંથળો નિહાળું રે બીજા જીનતળો. કેટલી સૂક્ષ્મ વાત સાધકે વિચારવી પડે. સામાન્ય લોકો માટે થઈને આ બધું બહુ સૂક્ષ્મ થાય, પકડાય પણ નહીં અને બહુ એને જરૂર નહીં, શુભ બનાવીએ ગણો. પણ જે જીવને એમ લાગે છે કે નહીં મારે કંઈક કરવાનું છે, એને ઉપયોગ લગાવવો જોઈએ કે નહીં? તો કસરત શેની છે? ઉપયોગની, સાધનની નથી. એટલે કહ્યું કે તું સાધન ગમે તેટલા કરીશ. અને યમ નિયમમાં કીધું એવા કષ્ટ સહન કરે, એવા કષ્ટ સહન કરે જાણે જલ્દી મોક્ષ થઈ જાય. કાશીએ જઈને કરવત મુકાવે, પાડતી ઉપર પડતું મૂકે. કસરત કર, જેટલી કરવી એટલી કર. દેહની રેબામણી સતામણી ગમે એટલી કરવી એટલી કર. ઉપયોગની જે વાત છે એ તો કઈ એની અંદર કઈ કરતો, એટલે ઉપયોગ પરમાં જ રહ્યા કરે છે. કેટલું ભાર દઈને અહીંયા આચાર્ય શ્રી કહે છે, એટલે આ ગ્રંથ થોડો ઉચ્ચ કક્ષાનો એટલા માટે બની જાય છે કે સામાન્ય વાત નથી. પછી હવે તું કઈ ન કર અને શુદ્ધ ભાવમાં રહેતો હો તો તારે કઈ કરવાની જરૂર પણ. તારું નિધિ ધ્યાસન શું છે કે આઈસીયુમાં દાખલ થાય ને, આઈસીયુ યુનિટમાં, ત્યારે એના શરીરનું આખું માપ બધા આવતા હોય. હાર્ટબીટ કેમ છે, બ્લડ સર્ક્યુલેશન કેમ છે, આ ગ્રાફ કેમ છે, ડોક્ટર જોયા કરે કે આ કેમ છે. પણ આ આત્માના ચિંતનનો કોઈ ગ્રાફ કે કોઈ આઈસીયુ યુનિટ છે નહીં. કે તારું નિધિ ધ્યાસન મોનિટર કર, તારું નિધિ ધ્યાસનમાં અખંડ ચિંતનમાં શુદ્ધ આત્મ સ્વરૂપ છે કે બીજું કંઈ છે? બીજું છે ત્યાં સુધી આ ડેન્જર છે આ પેશન્ટ. હવે એનું તો કોઈ માપ નથી, કારણ કે અરૂપી છે આત્મા, અરૂપી છે. એનું ચિંતન થાય છે, ચિંતન પણ અરૂપી છે, એ નથી પકડાતું. આત્મા આપણે જે ચિંતન કરીએ છીએ, આપણે જો અરૂપી હોય તો આપણું ચિંતન ચેતનની પર્યાય ચેતન હોય, અરૂપીની પર્યાય અરૂપી. ક્યાંથી પકડાય? હા, એ મહાજ્ઞાની કોઈ એવા કેવળ જ્ઞાની હોય, સંયમ આધારિત મહાત્મા જેની પાસે મન પર્યાય જ્ઞાન છે એ પકડી શકે કે આના અંતકણમાં અત્યારે ભાવ કયા ચાલે છે. આપણા નિધિ ધ્યાસનનો ગ્રાફ જે પકડે એ મન પર્યાય જ્ઞાન કહેવાય. કે તું બહાર ગમે તેવો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ મહાયોગની અંદર સ્થિર છો, છતાં ભગવાનના જ્ઞાનમાં પકડાયું કે ભલે એમ દેખાય તમને, શ્રેણીક મહારાજા તમે માનો છો બરોબર છે, પણ આ જો મરે તો ક્યાં જાય? સાતમી નારકીમાં જાય. હવે આ કેવી રીતે બતાવવું? આ આઈસી યુનિટ ક્યાંથી લેવું? આ મન પરિવય જ્ઞાન એ આત્માની શક્તિ, ઇન્દ્રિયાતીત જ્ઞાન, એમાં એકેય ઇન્દ્રિયની આવશ્યકતા નથી. આત્મા આત્મા પોતાના જ્ઞાન શક્તિ વડે સામાના ભાવ શક્તિને જાણે છે, કેમ કે ચેતન ચેતનને જાણે છે. એ સિવાય જે જાણે છે એ તો બધી ભ્રાંતિઓ છે. મને ખબર પડી કે તારા મનમાં શું છે, ભ્રાંતિ છે, અટકળના ફાડિયા છે બધા. પરંતુ જ્ઞાની તો દૂર હોય, ગમે ત્યાં હોય, તો પણ એના જ્ઞાનનો ઉપયોગ મૂકે તો એને ખબર પડે. એટલે શ્રેણિક મહારાજ આ પ્રશ્ન કરે તો મહાવીરનું સમવસણ ને પ્રસન્નચંદ્ર રાજર્ષિ તો ક્યાંય છે પ્રભુ, અમે રસ્તામાં આવું જોયું, કાંઈ વાંધો નહીં, શું છે એનું સ્પષ્ટ ચિત્ર. આ શુદ્ધ ધ્યાન છે, આ શુદ્ધ ઉપયોગ છે. કેવળ શુદ્ધ સ્વરૂપનું ચિંતન અને એ ચિંતન અબાધિત અખંડ, એને કહ્યું છે નિધિ ધ્યાસન. એ ચિંતનની ધારા છે એ સ્વ ઉપર, આત્મતત્વ ઉપર જ કેન્દ્રિત થયેલી હોવી જોઈએ, અને બાકીના કામ કર્મના ઉદયના બળના કારણે ચાલ્યા કરશે. કઈ ભૂલ થશે નહીં. વિચારો, અહીંયા માત્ર ત્રણે ત્રણ ઉપયોગની અંદર, ઉપયોગના સ્વરૂપ ત્રણ, આત્માનું લક્ષણ ઉપયોગ, ઉપયોગના સ્વરૂપ ત્રણ, અશુભ શુભ અને શુદ્ધ, ઉપાદેય માત્ર શુદ્ધ, બસ આ સાર. એક વાર આ તત્વ ઉપર ધ્યાન આપીએ ને તો કોઈ સાધન થાય ન થાય એની ચિંતા નહીં, એની મેળે એનો પ્રગતિ થવા માંડે, શુદ્ધતા એની મેળે આવે. પણ એ લક્ષમાં આવતું શેમાં માંડો છે, બહારના ક્રિયાકાંડ ની અંદર જોર જોરથી માંડો છે. પરને પરને જાણવામાં, સ્વને ભૂલીને જાણવામાં પડી ગયો છે. સ્વને જાણવાનો પ્રયત્નમાંથી ચૂકી જાય છે અને એમાં રસ આવી જાય છે. અને શેમાં રસ આવે છે? બહારમાં રસ વધારે આવે. એ પોતે માનો કે કૌશક કરે છે અને બહાર ઢોલ વાગાવા જ વાગે તો રસ શેમાં વધારે આવે? તીર્થંકરના સ્મરણમાં આવે કે બેન્ડ વાજામાં આવે? કોક બોલે તો તરત ઉપયોગ જાય કે કોણ બોલ્યું, કોક મહેમાન આવ્યું લાગે છે, કોણ હશે? હવે પોતે તો ઊભો થઈ શકે એમ નથી સામાયિકમાં, અને ઓલો આવ્યો છે દીવાનખાનામાં, પોતે ઉપર સામાયિકમાં બેઠો છે. એ જ્યાં સુધી સામાયિક પૂરી ન થાય ત્યાં સુધી એનો ઉપયોગ ક્યાં છે? જુદી જુદી કલ્પના કરે, આ હશે મામા હશે, અવાજ તો એવો નથી લાગતો, આ હશે આની એમ આ લાગતો, બોલો હક ન મળે એને. ભાઈ જે હોય તો તું બેસને શાંતિથી, તારે તો પોણો કલાક સામાયિક કરવી છે ને. રસ શેમાં છે? પરમા. બેઠો છે સ્વની સાધના કરવા માટે. તું તારું સ્વરૂપ વિચાર વારંવાર કે હજી મને પકડાયું નથી, સ્થિરતા આવતી નથી, એ નથી થતું. એની બદલે જરાક ક્યાંક અવાજ થયો, શેરીમાં અવાજ થયો તો વિચાર કર્યો કયા પાડોશીના ઘરે કોણ આવ્યો છે, શું બોલ્યો. બિનમતલબી વાત છે, છતાં ઉપયોગની ધારા પરમા. સમસ્ત જગત પરવૃત્તિમાં અને પરમાં વહ્યું જાય છે, આનાથી બચવાનું કોઈ કહેવાની પદ્ધતિ કથક જગતના ભાવની અંદર આ છે. તો એ વહ્યું જાય છે, એમાંથી બચવાનો કોઈ આધાર ખરો એમ શબ્દ પૂક્યો છે. તો જેણે આધાર લીધો એ બચી ગયા, એ સમસ્તમાંથી બાદ ત્યાં એ શબ્દ પ્રયોગ છે. ભાષા આપણે કહે ને આખું ગામ આમ કરે છે, બધા આમ કરે છે, આપણે ધર્મ ન કરવો હોય તો આપણને આ સમસ્ત શબ્દ કેટલો ઉપયોગમાં આવે. બધા આમ કરે છે. તો અહીંયા એ વસ્તુ બરોબર જો પકડાઈ જાય, જીવનું લક્ષણ ઉપયોગ છે, ઉપયોગો લક્ષણમ જીવ, આ તત્વાર સૂત્રનું સાર છે. ઉપયોગ ત્રણ પ્રકારે છે, શુભ, અશુભ અને શુદ્ધ. શુભ અશુભ પરલક્ષી છે અને શુદ્ધ સ્વલક્ષી છે. જ્ઞાની કહે છે શુદ્ધ ઉપયોગ એ જ ઉપાદેય છે, શુભ અને અશુભ જો હશે પરલક્ષી એ બંધનું કારણ છે. પછી એ બંધ પુણ્યનો થાય પાપનો થાય એ અલગ વસ્તુ છે, પરંતુ થાય તો બંધ, એનું સ્વરૂપ તો આશ્રવ. ગાથા 72.
દાને ભોગ મળે ખચિત, તપથી ઇન્દ્ર થવાય, જન્મ મરણથી રહિત પદ જ્ઞાને કરી પમાય. દાન આપવાથી જીવને નિયમથી 5 ઇન્દ્રિયોના ભોગો મળે છે અને તપ કરવાથી ઇન્દ્રપણું પ્રાપ્ત થાય છે, પરંતુ વિતરાગ સ્વસંવેદન જ્ઞાનથી જન્મ જરા મરણથી રહિત એવું મોક્ષ પદ મળે છે. સમ્યકત્વ રહિત જે આહાર, અભય, ઔષધ તથા જ્ઞાનદાન આદિ આપવામાં આવે છે તેથી જીવને ભોગભૂમિના ભોગ મળે છે. જો સમ્યક દર્શન સહિત દાન આપે તો દાન પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. જો કે પ્રથમ અવસ્થામાં તપથી જીવ દેવેન્દ્ર, ચક્રવર્તી આદિની વિભૂતિને પામે છે, પછી નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં લીન થઈ તે મોક્ષ પામે છે. અત્રે શિષ્ય કહે છે કે જો જ્ઞાનથી મોક્ષ થાય તો સાંખ્યમતવાળા પણ જ્ઞાનથી મોક્ષ માને છે, તો તેનો આપ શા માટે નિષેધ કરો છો? સમાધાન. જૈન સિદ્ધાંતમાં વિતરાગ, નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું છે અને તેની સાથે ચારિત્રનો અવિનાભાવી સમ્યક ચારિત્રની સાથે જ્ઞાન હોય સંબંધ છે. એકાંતે જ્ઞાનથી મોક્ષ નથી, પણ સાથમાં ચારિત્ર છે તો સમ્યક દર્શન પણ છે. સમ્યકત્વ વગર જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાતું નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતાથી મોક્ષ છે. આ પ્રમાણે જે વિતરાગનું કથન છે તે સર્વથા સત્ય છે. જેમ એક ચૂર્ણમાં અનેક દવાઓ હોવા છતાં વસ્તુ એક કહેવાય છે, તેમ વિતરાગ, નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન કહેવાથી જ્ઞાન, દર્શન, ચારિત્રનો સમાવેશ થાય છે. સાંખ્યાદિ દર્શનમાં વિતરાગ વિશેષણ નથી તથા ત્રણનું પણ કથન નથી, તેથી ત્યાં વિરોધ આવે છે. દાન આપવાથી જીવને પુન મળે છે અને તપ કરવાથી ઇન્દ્ર પણ પ્રાપ્ત થાય છે, પણ વિતરાગ સ્વસંવેદન જ્ઞાનથી મોક્ષ મળે. સમ્યકત્વ રહિત જે દાન આપે છે તેનાથી સંસાર મળે છે, અને સમ્યક દર્શન સહિત જે દાન આપે છે તે મોક્ષનું કારણ થાય છે.
સમજાયું ને વાત? તો પકડાઈ ગઈ ને. મોક્ષનું કારણ વિતરાગ સ્વસંવેદન જ્ઞાન. જ્ઞાનથી મોક્ષ થાય, પણ જ્ઞાનનું એક વિશેષણ છે. શું છે? વિતરાગ સ્વસંવેદન. વિતરાગ સ્વસંવેદન જ્ઞાન. સ્વસંવેદન એટલે એમાં વેદના સંવેદના કોની છે? પોતાના સ્વરૂપની, પરની નહીં. જગતની અંદર જ્ઞાન છે, આ પદાર્થનું જ્ઞાન છે મને, કે આ ઇલેક્ટ્રોનિક્સનું પૂરેપૂરું જ્ઞાન છે. સંવેદના કોની છે? ઇલેક્ટ્રોનિકના પરમાણુની. માટે મારું જ્ઞાન પરફેક્ટ છે, બીજાને એની સંવેદના નથી, એનાથી અનભિજ્ઞ છે, અજાણ છે, તો એને એનું જ્ઞાન નથી. મને એનું જ્ઞાન છે, પણ મારું જ્ઞાન પર કે સ્વ, તું તો ઇલેક્ટ્રોનિક નથી. એમ જગતના અસંખ્ય પદાર્થોનું જ્ઞાન, એટલે જ્ઞાનથી મોક્ષ. જગતના અસંખ્ય પદાર્થોનું જ્ઞાન છે જેને, તો જ્ઞાનથી મોક્ષ ખરું. તો ઝવેરીને હીરાનું જ્ઞાન હોય, સુવર્ણકારને સોનાનું જ્ઞાન હોય, અને ખાણના મજૂરોને પથ્થરનું જ્ઞાન હોય, જ્ઞાન છે એટલે મોક્ષ ખરું એવું ખરું? પંડિતને ભાષાનું જ્ઞાન હોય, કેટલું સરસ સમજાવે છે કે આ બધી જ્ઞાન છે એને વિતરાગ દર્શનમાં કયું જ્ઞાન કહ્યું છે? સ્વસંવેદન. હું પોતાને જાણતો નથી અને બાકીનું બધું જાણું છું. જો હોય પણ જીવને, હવે શાસ્ત્રો જીવના જ્ઞાન, જીવ આત્માને લગતા શાસ્ત્રો જ્ઞાન, એ શાસ્ત્રો વાંચ્યા પછી જીવનું સ્વરૂપ નું જાણ્યું એને, અને બાકીનું બધું જાણ્યું. અને આ ગતિ હોય ને આનું આ થાય ને આ જીવ ન્યા જાય ને અહીંયા કેટલી અટકે ને એ નિગોદમાં કેમ રહીએ ને એક ઇન્દ્રિયમાં કેમ જાય ને એને કેટલી આયુ હોય ને કેટલી કાયા હોય. અરે પ્રભુ, આ શાસ્ત્રો વાંચવાનું હતું, સ્વસંવેદન કરવાનું હતું કે પર સંવેદન કરવું? એટલી બધી જીવને વિષયાંતર થતા વાર લાગતી નથી, કારણ કે જિજ્ઞાસા જ પરમાં વહી જાય છે. અધ્યાત્મમાં પણ એ શાસ્ત્ર વાંચવા છે તો સર્વશાસ્ત્ર જાણવાનો હેતુ શું? પોતાને જાણવું. પોતાને જાણવો તે, એની બદલે જેટલું શાસ્ત્ર વાંચે એમાં શું જાણતો જાય? ભેદ ભાંગામાં જ ચાલ્યો જાય. અને જ્યારે જ્યારે પ્રશ્નો કરે ત્યારે ભેદ ભાંગા ના કરે, સ્વના નો કરે. ફોન આવ્યો હતો કાલે, અડધો કલાક આવેલી મારે તો નિગોદના જીવને, એને એકેન્દ્રિય પણ કેવી રીતે હોય ને, એને કયું જ્ઞાન હોય ને. મેં કીધું પણ આ નથી નથી પકડાતો, પણ ન પકડે તો મૂકી દો ને. પણ એ નિગોદનો જીવ વ્યવહાર રાશિમાં કેમ આવે, એ મોક્ષે કેમ જાય? આપણે મોક્ષે જવાની ચિંતા નથી, મનુષ્ય સુધી પહોંચ્યા છીએ. નિગોદમાંથી નીકળીને એક સ્થાવરમાંથી ત્રસ્તમાં આવ્યા, ત્રસ્તમાંથી વિકેલેન્દ્રિય કયા, વિકેલેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય થયા, પંચેન્દ્રિયમાંથી સંઘની પંચેન્દ્રિય થયા, સંઘની પંચેન્દ્રિયમાંથી વિતરાગ શાસનમાં આવ્યા, ભારત ભૂમિમાં આવ્યા, કર્મભૂમિમાં આવ્યા, સદગુરુ સત્શાસ્ત્રનો યોગ થયો. આપણે મોક્ષે કેમ જાયની ચિંતા નથી. એક સિદ્ધ જયારે જાય મોક્ષે ત્યારે નિગોદમાંથી નીકળે તો એ બધા જીવો કેવી મોક્ષે જાય? આ સમજાતું નથી, પણ સમજીને શું કરવું છે? અને આમાં મજા આવે. અમે 3 કલાકથી અહીં બેઠા છીએ કે ચર્ચા કરીએ છીએ, કઈ સમાધાન ન મળ્યું એટલે તમને ફોન કર્યો. ભોગ લાગે મારા. કૃપાળુ દેવે એટલા માટે મુનિશ્રીને થપકાયા જરા કે વારંવાર તમે એકેન્દ્રિયનો પૂછા કરો છો, તમારે એકેન્દ્રિયમાં જવું છે? અનંતો કાળ પસાર કરીને તમે સંઘની પંચેન્દ્રિય સુધી પહોંચી ગયા, શુભ દેહ માનવનો મળ્યો. હવે ચિંતા કરો તો એક ભવનો આંટો ઓછો કેમ થાય એ કરવાની છે, કે એકેન્દ્રિય શું કરે ને એને વ્રત તપ અનુષ્ઠાન હોય કે ન હોય? અપકાયના જીવો આમ થાય કે નહીં, વાયુકાયના જીવો આ થાય કે નહીં? અરે ભાઈ, ખરેખર ક્યારેક પ્રયોજનભૂત વાત પકડાતી નથી. એટલે અહીંયા કહે છે કે જ્ઞાનથી મોક્ષ છે એ વાત સાચી, એમ જ કહ્યું છે વિતરાગે. કેમ કે આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાન સિવાય શું આત્માનું સ્વરૂપ છે? પણ કયું જ્ઞાન, પરનું કે સ્વનું? અને સ્વનું પણ શાબ્દિક કે સંવેદનરૂપ? તો આને શાબ્દિક જ્ઞાન છે. કયો તો આત્માના લક્ષણો બધા કહી જાઓ મોઢે, 1 2 3 4 5 6 7 આત્માની શક્તિ બધી બોલી જાઓ. બોલો 47 શક્તિ બોલી છે, કઈ ભૂલ નહીં થાય. શાબ્દિક જ્ઞાન અને સંવેદન જ્ઞાન, પોતાના અસ્તિત્વનું પડે પડે પોતાને જાગૃતિ થાય, ઓહો હું છું, આ બધાથી જુદો હું છું, આ બધાને જાણનાર હું છું. અરે જગતમાં એવું એક જ્ઞેય નથી કે જેને હું જાણી ન શકું, જેને હું જોઈ ન શકું. આ કંઈક પણ જ્યારે કંઈક થાય છે તો જરૂર એ મારું કંઈક આવરણ છે, આવરણ ખસે તો હમણાં હું એને જાણી લઈશ, કેમ કે મારી શક્તિ તો નિહિત છે જ મારામાં, સર્વજ્ઞતા મારામાં છે, સર્વદર્શી પણ મારામાં છે, પણ આવરિત છે, આવરણ છે, જ્ઞાનાવરણ છે, દર્શનાવરણ છે, ચારિત્રાવરણ છે, માટે સુખની અનુભૂતિ થતી નથી, પદાર્થો દેખાતા નથી અને પદાર્થો સમજાતા નથી, પણ મારી પાસે તો આ છે અને એવી શક્તિ છે, અનંત વૈર્ય છે, પણ અંતરાય ઘણા છે અને અંતરાય આ બધા કર્મો બાંધ્યા છે. આ સ્વચિંતન, સ્વસંવેદન, સ્વસંવેદનનું જ્ઞાનનું ચિંતન કરતા 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 એ જ્ઞાન એને મોક્ષનું કારણ થાય. કારણ કે કહ્યું છે કે સમ્યક જ્ઞાન જોઈએ, અને સમ્યક જ્ઞાનની વ્યાખ્યા બહુ સરસ અહીંયા આપી છે શબ્દમાં, કે સંવેદન જ્ઞાન ને સમ્યક એટલા માટે કીધું છે કે એનો ચારિત્ર સાથેનો સંબંધ કેવો, અવિનાભાવી. અવિનાભાવી એટલે એક વિના બીજું નો હોય ને બીજા વિના એક નો હોય, અવિનાભાવી, આ વિના આ સંભવે જ નહીં, એનો સંબંધ અવિનાભાવી છે. સ્વસંવેદન જ્ઞાન હોય તો ચારિત્ર એની સાથે અવિનાભાવી રૂપે હોય, હોય ને હોય જ. પુષ્પનો સુગંધ સાથેનો સંબંધ અવિનાભાવી, દીવાનો પ્રકાશ સાથેનો સંબંધ, તો દીવો બોલમાં તો જો અંધકાર હોય તો, એમ જ્ઞાન જૈન દર્શનમાં કે છે સમ્યક જ્ઞાન છે. મને સમ્યક જ્ઞાન એટલે ચારિત્ર સાથેનો એનો કોઈ ને કોઈ પ્રકારનો તંતુ છે ને છે. હા, એમાં આવરણ હોઈ શકે છે, ચારિત્રનો દર્શન મોહ અને ચારિત્ર મોહ, પણ દર્શન મોહ તો જવો જ જોઈએ. ચારિત્ર મોહમાં કદાચ પૂર્વનું કર્મ અંતરાયરૂપ બાધારૂપ હોય, પણ દર્શન મોહમાં ન હોય, કેમ કે એ આત્માનો સ્વભાવ છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તો જ્ઞાન છે, જ્ઞાની એ પણ જાણે કે મારાથી આ થતું નથી, તો એ અંતરાય છે, એનો વિકલ્પ ચારિત્ર મોહનો છે, દર્શન મોહનો નથી. એ એને યોગ્ય ગણતો નથી, એને યોગ્ય નથી જાણતો, ઉચિત નથી, હોવું ના જોઈએ, છે છે. એનું કારણ એ છે કે કંઈ ને કંઈ પ્રકારનું પૂર્વકર્મ કોઈ છે, તો એ મારે એનું નિરસન કરવાનું છે. માટે સાધના એવા તપ કરે, એવું સાધન ગુરુ આ સાધન બતાવે કે એને ક્યાં રૂકાવટ છે, એની અંતરાય ક્યાં છે, એને બાધા ક્યાં છે, એની બાધા પાર પક કરાવી દે, એ ગુરુ સાચો. બાકી તો એની બાધા કંઈક હોય અને એને રસ્તો બીજે ચડાવી દે, તો ઓલો ઊંધો પડે તો એ કોઈ બી પાર પામે નહીં, કારણ કે એને એનું નડતર શું છે એ હજુ પકડાયું નહીં. તો અહીંયા અવિનાભાવી સંબંધ છે, જ્ઞાન અને ચારિત્રને અવિનાભાવી સંબંધ છે. પ્રશ્ન કર્યો છે અહીંયા પ્રભાકર ભટ્ટે, શું પ્રશ્ન કર્યો છે? જો તમે કહેતા હો કે જ્ઞાનથી મોક્ષ છે, તો સાંખ્ય દર્શન તો જ્ઞાનની જ વાત કરે છે, તો તમે એનો વિરોધ કેમ કરો છો અને જૈન દર્શનનો આગ્રહ કેમ રાખો છો? તો જવાબ આપ્યો છે, શું જવાબ આપ્યો છે? સાંખ્ય દર્શનમાં ચારિત્રનો સંબંધ અનિવાર્ય ગણ્યો નથી, ચારિત્રનો સંબંધ અનિવાર્ય ગણ્યો નથી, જ્ઞાનને જ મુખ્ય ગણ્યું છે. એટલે એક શબ્દ પ્રયોગ કૃપાળુ દેવે પત્રમાં આવે છે જો પકડાય તો, કે વેદાંતમાં સમ્યકને કેવળ જ્ઞાન કહે છે, સંકેતને. હજુ ઘણી પ્રકૃતિ બાકી છે ચારિત્રની, હજી તો દર્શન મોહ ગયો, ચારિત્ર મોહ તો ઊભો છે, એની બધી પ્રકૃતિ ઊભી છે. ત્યાં એને સંકેતને કેવળ જ્ઞાની પરમાત્મા બધું કહી દે છે, એટલે ત્યાં જેને આધ્યાત્મ જ્ઞાનમાં આત્મજ્ઞાન જેવું થયું એટલે એ બધું પૂરેપૂરું. અને પછી મોજ વૈભવ ઠાઠ બધાથી રે, એ હાથીની અંબાડીએ બેસે, ઘોડેસવાર કરે, ગંગા સ્નાન કરવા જવું હોય તોય એના બધા વરઘોડા નીકળે છે, માન્યતા છે, આપણે એમાં કંઈ આપણને વિરોધ નથી. કાંઈ સમજવાનું એ છે કે જ્ઞાન સાથે ચારિત્રનો જે સુસંગતિ હોવી જોઈએ, સુમેળ હોવો જોઈએ, એ છે નહીં. કારણ કે ત્યાં એ દર્શનમાં જ આત્માને જાણી લીધો, આત્મજ્ઞાન થયું એટલે એને ચારિત્ર ઉપરની વાત ત્યાં પડદો પાડી દીધો. જૈન દર્શન એમ કહે છે કે સ્વસંવેદન જ્ઞાનની સાથે ચારિત્રનો સંબંધ કેવો છે, અવિનાભાવી. જ્ઞાન વયું જાય, ઢંકાઈ જાય, જ્ઞાન સરી પડે, ઘણું થાય. પણ પ્રશ્ન એ છે કે એટલે વિતરાગનું કથન શું છે? વિતરાગનું કથન છે કે સમ્યક જ્ઞાન એ જ જ્ઞાન છે કે જેને સમ્યક ચારિત્ર સાથે અવિનાભાવી સંબંધ છે. એટલે ચારિત્ર વિના જ્ઞાન ન હોય અને જ્ઞાન વિના ચારિત્ર. એટલે જ્ઞાન વયું જાય, વિચ્છેદ થાય, એટલે ચારિત્રનું અવિનાભાવી. એટલે આપણે ત્યાં સર્વસંગ પરિત્યાગ શું કામ આવ્યો કે ચોથા ગુણ સ્થાનકે એને જ્ઞાન થયું ને, આત્મજ્ઞાન થયું, તો પછી પડદોનો પાયડો અવિરતી સમ્યક દ્રષ્ટિ છે પણ એને મોક્ષ નથી. પાંચમું દેશવીરતી, છઠ્ઠું સર્વવીરતી. આ સર્વવીરતી એ આ ચારિત્ર છે, ચારિત્રનું અંગ વીરતી છે. પર પદાર્થ તરફથી વિરક્તિ ભાવ થઈને છૂટવું એ પર છે, અને હું અસંગ ભાવ એની તરફ કેળવવો આ વીરતિ ભાવ છે. એટલે એના ચારિત્રમાં સાધન તરીકે સર્વસંગ પરિત્યાગ આવે છે, મૂળ તો વીરતિ ભાવ. અટકી જાય છે બસ, નથી જતા. આવો દોષ કેવી રીતે આવે છે કે આપણને લાગે કે સૌથી વધારેમાં વધારે બુદ્ધ ધર્મની અંદર કરુણામય ધર્મ છે. એટલે વિરોધ અહીંયાથી આવ્યો કે ચારિત્રને અવિનાભાવી ન ગણો, કરુણાનો ઉપદેશ આવવા છતાં કરુણા ચારિત્રમાં ન આવી, ચારિત્રમાં ન આવી. હવે પેલો તો વ્યવહારિક પ્રશ્ન થયો કે માંસ મરેલાનું છે કે જીવતાનું છે, એટલે સમસ્ત બુદ્ધ જે દુનિયામાં બીજા નંબરનો ધર્મ છે એને બુદ્ધની માન્યતાવાળા ચીન વગેરે દેશો છે ત્યાં માંસાહાર એ તો ઠીક છે પણ હિંસા અનર્ગળ છે. ખાવાની વાત તો બધી બહુ ગૌણ થઈ ગઈ, પણ હિંસા કરવાની જે થઈ આર્થિક પ્રગતિ માટે, સામાજિક પ્રગતિ માટે, ઉત્થાન માટે હિંસાનો માર્ગ જે થયો વ્યવસાય માટે, સમૃદ્ધિના ઉત્પાદન માટે, તો મૂળભૂત વાત જે છે કરુણા, એ કરુણાને સ્થાન ક્યાં? આપણે તો વાત વ્યવહારમાં તો ઘણા ઘણા પ્રશ્નો આવશે, એનું મૂલ્યાંકન વ્યવહારથી ન કરવું, એને સિદ્ધાંતમાં જો કરુણા હોય તો કોઈ પણ અપેક્ષાએ હિંસા એ વ્યવસાય બને નહીં, હિંસા ન બને, જીવનનો આધાર હિંસા બની શકે નહીં, જો ખરેખર જ્ઞાન સાથે ચારિત્ર સંયુક્ત હોય તો. એવી રીતે આપણે કહીએ કે ઇસ્લામની અંદર ભાઈચારો, એક સૂત્ર એનું પકડવાનું હોય તો કે ઇસ્લામમાં ભાઈચારો, ઇસ્લામમાં જે છે એવો બીજો કેમ, પણ ભાઈચારો કેના પૂરતો? પોતાના. શિયા સુનીના ઝઘડા તો ઉભા જ છે, અને બાકીનો કાફર, અને કાફરને તો મારી નાખવાથી જ પાછું પૂન થાય અને કલ્યાણ થાય. આ પાક અને બાકીના બધા નાપાક. આ ભાઈચારામાં આ ક્યાંથી આવ્યું? એમ ઇસ્લામ ઈસુ ખ્રિસ્તની અંદર પ્રેમ તો વટલાય, તો પ્રેમ ન વટલાય તો એને પ્રેમ ખરો, પણ જે ઈસુને માને છે એના તરફ પ્રેમ. જો ઈસુને નથી માનતો તો એને પ્રેમની વ્યાખ્યા એને લાગુ પડતી નથી. બસ આપણે સમજવાનું સૂત્ર સિદ્ધાંત શું છે કે વિતરાગ માર્ગમાં જ્ઞાન સાથે ચારિત્ર અવિનાભાવી છે. અવિનાભાવી છે એટલે એમાં કોઈ અપીલ નથી, કોઈ તર્ક નથી, કોઈ શંકા નથી, ને કોઈ પ્રશ્ન નથી. બસ જેવું તમારું જ્ઞાન છે એવું તમારું ચારિત્ર અપેક્ષિત છે. માટે જૈનમાં જો અહિંસા છે મહાવીરની, તો મૈત્રી છે, જીવ માત્ર મૈત્રી છે, ક્યાંય બાંધછોડ નથી. પછી એક ઇન્દ્રિય છે, આમ છે, તેમ છે, આવું કાંઈ કોઈ વાતની બાંધછોડ ભગવાનના શાસનમાં નથી. અવિનાભાવી બધું આવી ગયું, કારણ કે એનો પાયો શુદ્ધ છે કે જ્ઞાન ચારિત્ર યુક્ત જ હોય. સમ્યક જ્ઞાન એને જ કહેવાય કે જેની સાથે સમ્યક ચારિત્રનો અવિનાભાવી સંબંધ હોય. તો જો સંબંધ બેનો વિચ્છેદ હોય તો જ્ઞાન જ્ઞાન નથી અને ચારિત્ર ચારિત્ર નથી. એટલે જ્ઞાન વિના ચારિત્ર નો હોય અને ચારિત્ર વિના જ્ઞાન નો હોય. આ વાત કેટલી સરસ રીતે અહીંયા મૂકી છે કે બંને વસ્તુ એક જ છે, છતાં પણ વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન કહેવાથી જ્ઞાન દર્શન ચારિત્ર બધું એમાં જ્ઞાનમાં સમાવેશ થઈ જાય. આપણે કહીએ કે આ મહાત્મા ઘણા જ્ઞાની છે, પણ દારૂ પીએ છે. નોનવેજ ખાય છે, રંડી બાજી કરે છે. તો જ્ઞાનમાં આ ચારિત્રનો સમાવેશ થાય છે અહીંયા, એટલે એને મહાત્મા અથવા જ્ઞાની કહી શકાય નહીં. તો વિતરાગ માર્ગની અંદર આ જ્ઞાન સાથે ચારિત્ર અવિનાભાવી ભાવી રૂપે સંકળાયેલું છે. પછી જ્યારે માત્ર જ્ઞાની શબ્દ આવે ત્યારે કહે કે તમે તો જ્ઞાની જ કીધું હતું, તો એ સમજાવે છે કે ભાઈ અહીંયા જ્ઞાનનો અર્થ સમજવાનો છે. એટલે અવિના ભાવી સાકર ને મીઠાશ સાથેનો સંબંધ અવિના ભાવી છે. જ્ઞાન એ જ્યોત છે તો પ્રકાશ એનો સંબંધ અવિના ભાવી છે, એ અંધકાર ત્યાં ટકી શકે નહીં. આવી સૂક્ષ્મ સમજ એકવાર આવી જાય તો આખું તત્વજ્ઞાન ઘણું સરળ થઈ જાય. 73
થી રહિત વિતરાગ સર્વજ્ઞદેવ એમ કહે છે કે સમ્યક જ્ઞાનથી જ મોક્ષ છે, એમાં સંદેહ નથી. પરંતુ જ્ઞાન રહિત જીવો લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. વિતરાગ સ્વસંવેદનમાં સમ્યકવાદી ત્રણેય છે તો પણ સમ્યક જ્ઞાનની મુખ્યતા છે, કારણ કે વિવક્ષિતો મુખ્ય અર્થાત જેનું કથન કરવામાં આવે છે તે મુખ્ય અને બીજું ગૌણ છે. તેથી અહીં જ્ઞાનની મુખ્યતા છે, છતાં બીજા પણ ગૌણ પણે રહેલા છે.
પછીનું આપો બાજુમાં અને 74મી ગાથા સાથે લઈ લ્યો, દ્રષ્ટાંતની ગાથા છે.
જ્ઞાન વિહીન ઉપરોક્ત કથનને દ્રષ્ટાંત આપીને દ્રઢ કરે છે કે જ્ઞાન વિહીન જીવ કોઈને મુક્તિપદ નહીં દેખ. વલોવતા જળ ઘણું ના કર કદી ચીકણો પેક, જેમ પાણીને વારંવાર અત્યંત વલોવાથી પણ હાથ ચીકણો થતો નથી, તેમ સમ્યક જ્ઞાન રહિત એવા કોઈ પણ જીવને એ જીવ તું કદાપી મોક્ષપદ ન જાણ. એટલે જ્ઞાનના અભાવમાં મોક્ષનો પણ અભાવ છે. સમ્યક જ્ઞાન વિના જીવનો મોક્ષ થતો નથી. જેમ પાણીમાં ચીકાશ ન હોવાથી તેને કોઈ પણ ગમે તેટલું વલોવે તો પણ હાથ ચીકણા થતા નથી, તેમ સમ્યક જ્ઞાન વિના અનેક પ્રકારના જપ તપ આદિ ક્રિયાકાંડ કરે તો પણ તેથી મોક્ષ થાય નહીં. સમ્યક જ્ઞાનનું લક્ષણ વિતરાગ શુદ્ધ સહજાત્માની અનુભૂતિ છે અને તે જ મોક્ષનું કારણ છે. તે સમ્યક જ્ઞાન સમ્યક દર્શનાદિથી જુદું નથી, ત્રણેય એક છે. કીર્તિ પૂજા લાભ આદિ ખોટા ભાવોમાં પરિણમેલા મારા ચિત્તને કોઈ જાણતું નથી એમ માનીને વિતરાગ પરમાનંદ સુખરસના અનુભવરૂપ પોતાની ચિત્ત શુદ્ધિને ન કરતો, માત્ર બહારથી બગલા જેવો વેશ ધારણ કરીને જન્મનરંજનમાં તત્પર છે. જે પોતાને જ્ઞાનવાન માને છે તે પણ જ્ઞાનવિહીન જ છે અને એવા જીવોને અથાર તત્વ સમજાતું નથી. જે જ્ઞાન આદિ ગુણોથી રહીત જે વિતરાગ સર્વજ્ઞદેવ છે તે સમ્યક જ્ઞાનથી તે કહે છે કે સમ્યક જ્ઞાનથી જ મોક્ષ છે અને એમાં સંદેહ નથી. અને જે જ્ઞાન રહિત છે તે જીવો લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે અને વિતરાગ સંવેદનમાં સ્વસંવેદનમાં સમ્યકવાદી ત્રણેય છે તો પણ સમ્યક જ્ઞાનથી મુખ્યતા છે, અર્થાત જેનું કથન કહેવામાં આવે છે તે મુખ્ય અને બીજું ગૌણ છે. તેથી અહીં જ્ઞાનની મુખ્યતા છે, છતાં બીજા ગૌણ પણ રહેલા છે. અને નીચે કહે છે કે જેમ પાણીને વારંવાર વલોવીએ તો પણ હાથ ચીકણો થતો નથી, એવા તેવી જ રીતે સમ્યક રહિત સમ્યક જ્ઞાન રહિત એવા જીવો જીવને સમ્યક જ્ઞાન રહિત એવા કોઈ પણ જીવને એ જીવ તું કદાપી મોક્ષપદ ન જાણ. સમ્યક જ્ઞાન જેને ન હોય એને મોક્ષપદ જાણીને જ્ઞાનના અભાવમાં મોક્ષનો પણ અભાવ છે. સમ્યક જ્ઞાન વિના જીવનો મોક્ષ થતો જ નથી. અને જેમ પાણીમાં હાથ ચીકણા નથી થતા તેમ સમ્યક જ્ઞાન વિના અનેક પ્રકારના જપ તપ ક્રિયા આદિ જે કાંઈ કરીએ છીએ તેથી મોક્ષ ન થાય. અને સમ્યક જ્ઞાનનું લક્ષણ જે છે તે વિતરાગ શુદ્ધ સહજાત્માની અનુભૂતિ છે અને તે જ મોક્ષનું કારણ છે. સમ્યક જ્ઞાન દર્શન વિના, સમ્યક દર્શન વિના જુદું નથી, ત્રણેય એક જ છે, જ્ઞાન દર્શન ચારિત્ર. તો કીર્તિ પૂજા લાભ આદિ જે ખોટા ભાવોમાં પરિણમેલા છે, મારા ચિત્તને એમ કે કોઈ મારા ચિત્તને જાણતું નથી એમ માનીને વિતરાગ પરમાત્માના સુખ રસના અનુભવ રૂપ પોતાની ચિત્ત સુધીને ન કરતો, પોતાની ચિત્ત સુધીને ન કરતો, અને બહારથી બગલા જેવો જે વેશ ધારણ કરીને જનમંજન અલગ જન મનોરંજનમાં તત્પર છે તે પોતાને જ્ઞાનવાન માને છે, અને તે પણ જ્ઞાનવિહીન જ છે, અને એવા જીવોને યથાર્થ તત્વ સમજાતું જ નથી.
ગાથા 73 અને 74 અહીંયા વાત મૂકી છે. મુખ્યતા શેની છે? આવે છે કયા પત્રમાં? મુખ્ય જ્ઞાન મુખ્યતા કેની છે? સમ્યક જ્ઞાનની. જોકે કહેવાયું છે દર્શનની, તો પણ સમ્યક જ્ઞાનની મુખ્યતા છે એમ 755માં આવે છે ને. લાગે ને કે જરાક વિરોધાભાસી થાય છે, છતાં કૃપાળુ દેવે સમજાવ્યું છે ને. કારણ કે દર્શન જ્ઞાનથી દર્શન શુદ્ધ થાય, દર્શન ચારિત્રનો આધાર છે, પણ જ્યાં સુધી જ્ઞાન શુદ્ધ ન હોય તો જ્ઞાન એ મુખ્ય આધાર છે, બાકીના બધા ગૌણ છે. બાકીના ગૌણ છે એટલે વિવક્ષિતો મુખ્ય, જેનું કથન કરવામાં આવે છે તે મુખ્ય, તે સમયે બીજા હોય ખરા પણ ગૌણ સ્વરૂપે. એ કહે છે કે એ જ્ઞાનની મુખ્યતા છે. જ્ઞાનની મુખ્યતા ન હોય તો જ્ઞાનના અભાવમાં મોક્ષનો પણ અભાવ છે. જ્ઞાન નથી અને એને શ્રદ્ધા છે તો શેની શ્રદ્ધા છે? સ્વસંવેદન જ્ઞાન નથી અને એને સમ્યક દર્શન એટલે શ્રદ્ધા છે, પ્રતીતિ છે. શેની પ્રતીતિ છે? મિથ્યા સમ્યક દર્શન, મિથ્યા સમતા, મિથ્યા દર્શન, મિથ્યા દર્શન, આભાસી દર્શન. નાદમાં આત્મા જુએ, વર્ણમાં આત્મા જુએ, રૂપમાં આત્મા જુએ, મિથ્યા. તો આ બધાનું, કેમ કે જેને જ્યાં સુધી જ્ઞાન પાકું નથી ત્યાં સુધી એની શ્રદ્ધા પણ અધૂરી હોવાની પૂરેપૂરી સંભાવના છે. વ્યવહારથી એ સાંભળ્યું છે પણ એ પોતાની મેળે કલ્પના કરે છે, પાછું મહાત્મા પાસેથી સાંભળ્યું છે એ પ્રમાણે નથી, પોતે માની લીધું આભાસ પોતાનો. એટલે ગાથા મૂકવી પડી કે આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ. તને આત્માની શ્રદ્ધા છે પણ આભાસ સહિતની છે, આત્માની શ્રદ્ધા છે પણ આભાસ સહિતની છે. કેવો આભાસ? અહીંયા છે ને, અહીંયા બેઠા છે ને, અહીંયા જશે ને, હા વિમાન આવ્યું ને લઈ ગયા ને, કંઈક કરો, તોફાન તો કોઈ પાર વિનાના છે. ભાઈ જ્ઞાનની મુખ્યતા નિરંજન નિરાકાર અરૂપી તત્વ છે, તું શું વાત કરસ? શેની વાત કરસ તું? જેને જ્ઞાન છે એ બરોબર પકડી લે. જ્ઞાનના અભાવમાં મોક્ષનો પણ અભાવ છે. એટલે કે છે અહીંયા તો શુદ્ધ સહજાત્માની અનુભૂતિ એ સમ્યક જ્ઞાનનું લક્ષણ છે. એટલે કોઈ પાણી ગણમે એટલું વલોવે એના હાથ કોઈ દી ચીકણા થાય, પાણી ગમે એટલું વલોવે તો પણ હાથ ચીકણા ન થાય. કારણ કે પાણીમાં ચિકાસ છે જ નહીં, એમ શાસ્ત્ર જ્ઞાનના વલોણા કર્યા કરે, સ્વાધ્યાય સત્સંગના વલોણા કર્યા કરે, શબ્દોના વલોણા કરે. મોઢેથી બબે કલાક સુધી બોલે, આપણે અંદર હદ કરી નાખ્યો, 2.5 કલાક સુધી એની વાત પૂરી ન થઈ, બરોબર છે, એને પાણીનું વલોણું કર્યું. તત્વ નવનીત ન નીકળ્યું, તત્વ ન આવ્યું, આત્માનો સંસ્પર્શ ન થયો, અનુભૂતિ કઈ ન થઈ, સંવેદના કોઈ જાગી નહીં, મનોરંજન થયું જન મનોરંજન, લોકોએ તાલીઓના ગડગડાટ કર્યા, હસાવ્યા બધાને, બધાને એમ થયું કે એક સિનેમા શો કરતા વધારે મજા આવી આમાં, તો પૈસા દઈને જવા કરતા મફતમાં કઈ ખોટું? પણ પ્રાપ્ત થયું નહીં, મુખ્ય વાત પકડાણી નહીં. એટલે કે છે એ કીર્તિ પૂજા લાભ આદિ ખોટા ભાવમાં પરિણમેલું એનું ચિત્ત એ કોઈને મનોરંજન કરવામાં અને કોઈથી રંજિત થવામાં આખો જન્મારો ગાડી નાખે છે આમાં ને આમાં, બ્રહ્મા ને બ્રહ્મા. એ કે છે એને એમ કે કોઈને ખબર નથી, કોઈનું ચિત્ત જાણતું નથી, કેમ કે આવનારા બધા કોઈ મન પરિવય જ્ઞાની, સાંભળનારા કોઈ મન પરિવય જ્ઞાની તો છે નહીં, અને મન પરિવય જ્ઞાની વિના મારા મનમાં શું સાચું છે એ કોઈ પકડી શકે નહીં. અને આ કાળમાં એવા તીર્થંકરો તો છે નહીં, કેવડીઓ પણ નથી. કેના બાપની ચિંતા, હાકે રાખો આપણે, કોઈ આપણને પકડી શકે એમ નથી. તો કે છે માત્ર બહારથી શબ્દો મૂકો બગલા જેવો વેસ, એવો ધ્યાનસ્થ હોય આપણને એમ થાય કે સંત પણ આની આગળ પાણી ભરે. બગલાની જે એકાગ્રતા છે, સ્થિરતા છે, એને કોઈ ન ભોગે. પણ ચિત્તની નિર્મળતા, બગલા જેવો હરામી કોઈ નહીં, કે માછલું જોયું નથી કે એની એકાગ્રતા સ્થિરતા સમાધિ ક્યાંય વહી જાય. આ બગલાનો એટલું બધું ઉદાહરણ, એટલે બગ ભગત એમ આપણે ત્યાં એક શબ્દ પ્રયોગ પ્રચલિત છે. એટલા માટે કે બાકીની બધી અપેક્ષાએ ચિત્તને જો તમે બાદ કરો તો એ એવો શ્રેષ્ઠ હોય કે એનો જોટો કોઈ જડે. મારો હારો ગજબનો છો, આવો સાધક, આવો તપસ્વી, આવો વૈરાગી અમે ક્યાંય જોયો નથી. પણ અંદર જે કાંઈ એની ચિત્તની અંદર વિષની ધારા છે, વિષયોની, એ કંઈ પકડી શકાય એમ નથી. એને બગલો કીધો અને લોકોનું મનોરંજન કરે. એ કે છે પોતાને જ્ઞાનવાન માને છે પણ એ તો જ્ઞાન વિહીન જ છે. એવા જીવોને યથાર્થ તત્વ સમજાતું નથી. બરાબર છે, આપણને તો એ સમજાવે છે. આ વાત બધી, આ પાઠ બધા આવે છે સાધક માટેના આવે છે. કોઈનું માપ લેવાનું નથી આપણે, કોઈને આપણે માપવાના. આ પામવા વાળાનું કામ છે કે જેને પામવું છે એને આ ખ્યાલ રાખે કે સમ્યક જ્ઞાન એ જ મોક્ષનું કારણ છે. જ્ઞાનના અભાવમાં મોક્ષ હોય નહીં, માત્ર ચરિત્ર હોય ને જ્ઞાન નથી. આ ગાથા એ છે કે માત્ર ચરિત્ર હોય ને જ્ઞાન નથી. વલોણું છે પણ અંદર કોઈ નવનીતની શક્યતા નથી, પાણી જ વલોવાય છે. તો એવા ગમે એટલા સત્સંગ ને સ્વાધ્યાયની શિબિરો આપણે કરીશું, પાણી જ વલોવાય છે, આમાં તત્વ છે જ નહીં, મળે કોઈ દી તારા હાથ ચેકણા થાય એમ નથી, એમ આત્માને ક્યારેય સ્પર્શ. તો જ્ઞાનના અભાવમાં મોક્ષ નથી, માત્ર ચારિત્ર છે એટલે મોક્ષ છે, એ વાતનો જૈન દર્શન સ્વીકાર કરતું નથી. એટલે હઠયોગી બાવાઓ કદાચ જૈન મહાત્મા કરતા વધારે કઠિન દેખાય. કે હિમાલયની કડકડતી ઠંડીની અંદર એ કરતા હોય એવું તો આપણા મહાત્મા તો કામડી ઓઢે. આ કોઈ દી મૂલ્યાંકન કરવું નહીં. જ્ઞાન અને એને અનુરૂપ ચારિત્ર, જ્ઞાન વિનાનું ચારિત્ર હોય તો એમાં જ્ઞાનના અભાવમાં મોક્ષ, આ વાત બરોબર બેસવી જોઈએ. અને જ્ઞાન હોય તો ચારિત્ર ન હોય એવું બનવું સંભવિત નથી. કારણ કે જ્ઞાનને અને ચારિત્રને અવિનાભાવી સંબંધ છે. ચારિત્ર હોય અને જ્ઞાન ન પણ હોય તો કે છે જ્ઞાનના અભાવમાં મોક્ષ નથી. માત્ર ચારિત્ર ઊંચું છે, આમ છે તેમ છે, બહુ બહુ કડક, આ સંપ્રદાયવાળા બહુ કડક, એથી જ્ઞાન છે એમ માનવાની કોઈ જરૂર. બસ આ 74 ગાથા સુધીની વાત આપણે પૂરી કરી. વિશેષ અવસર